श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, श्री पर्युषण महापर्व संवत 2052, श्री आत्मसिद्धि दशानिका महोत्सव संपूर्ण आत्मसिद्धि स्वाध्याय प्रवचन क्रमांक 14, विषय सूत्र छठु पद मोक्ष मार्ग सुधर्म, गाथा 104-111, स्वाध्यायकार श्री वसंतभाई फुकाणी।
देव्या कुक्षिरत्नम् शब्दजितरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्।
परम कृपाळु देव प्रणीत आत्मसिद्धि शास्त्र में मोक्ष मार्गना छठा पदना विचारणा नी अंदर अपने प्रवेश कर्यो छे। उपायो मोक्षना शू छे, ए उपायो सद्गुरु शिष्यनी उत्कंठाने ध्यान में राखीने शिष्ये अविरोध उपाय माग्या छे अने ए उपाय सद्गुरु आपे छे। पहलो उपाय निजवास, बीजो छेदक दशा, त्रीजो ग्रंथिनी निवृत्ति, चौथो जीन अथवा आत्मानी उपासना, शुद्धात्मानी उपासना, अने पांचमो मोहनो क्षय। अने ए माटे सद्गुरुए बोध अने वितरागता ए अचूक उपाय कीधो छे। शिष्यए अविरोध उपायनी मागणी करी छे, सद्गुरु अचूक उपायनी प्राप्ति करावे छे। आ उपाय केवी रीते छे, ए उपाय मां शिष्यनी छठा पदनी बधी ज शंकाओनुं समाधान केवी रीते छे एनी वधु स्पष्टता करता सद्गुरु समझावे छे।
कर्म बंध क्रोधादिथी हणे क्षमादिकते प्रत्यक्ष अनुभव सर्वने एमाशो संदे।
क्रोधादि भाव थी कर्मबंध थाय छे अने क्षमादिक भाव थी ते हणाय छे, अर्थात क्षमा राखवाथी क्रोध रोकी शकाय छे, सरळताथी माया रोकी शकाय छे, संतोषथी लोभ रोकी शकाय छे, एम रति अरति आदिना प्रतिपक्षथी તે દોષો રોકી શકાય છે। તે જ કર્મબંધનો નિરોધ છે અને તે જ તેની નિવૃત્તિ છે। વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે। ક્રોધાદી રોક્યા રોકાય છે અને જે કર્મબંધને રોકે છે તે અકર્મ દશાનો માર્ગ છે। એ માર્ગ પરલોકે નહીં પણ અત્રે અનુભવમાં આવે છે તો એમાં સંદેશો કરવો। સદગુરુ સમજાવે છે કે આ માર્ગ અવિરોધ છે। સાહેબ, અવિરોધનું પ્રમાણ શું? માર્ગની અવિરોધતા કેવી રીતે? એટલે અહીંયા પરમ કૃપાળુ દેવે સદગુરુએ પરમ ગુરુએ એને પ્રત્યક્ષ દાખલો આપીને સમજાવ્યો, ઉદાહરણ આપ્યું। એને કહ્યું કે કર્મ બ્રંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે। જો ભાઈ, ક્રોધથી કર્મનો બંધ થાય અને તે કર્મનો બંધ ક્ષમાથી છૂટે, ક્ષમાથી તે બંધ શિથિલ થાય, ક્ષમાથી તે ક્રોધના પરિણામો, જો ક્ષમાભાવ રાખીએ તો ક્રોધના પરિણામોમાં મંદતા આવે, શિથિલપણું આવે, બંધ શિથિલ થાય અને શિથિલ બંધને છોડતા વાર ન લાગે। હણે ક્ષમા અધિકતે, ક્ષમા છે એ ક્રોધથી થતા બંધનો અમોઘ ઉપાય છે। તો આવી પ્રકારના ક્રોધાદિ શબ્દ છે એટલે ક્રોધ આદિ, ક્રોધ માન માયા લોભ આ બધાના પ્રતિપક્ષ ભાવ લેવાના, જે ભાવથી બંધ થાય તેથી વિપરીત ભાવ છેદક દશા આપણે સમજવી છે। એની અંદર આ પરમ કૃપાળુ દેવ કહે છે કે ભાઈ, જેનાથી બંધ થાય એથી જો વિપરીત ચાલીએ તો એ બંધ છૂટી જાય। ક્રોધનું પ્રતિપક્ષ ગુણ કયો? ક્ષમા। માનનો પ્રતિપક્ષ ગુણ કયો? તો માનનો નમ્રતા, આર્જવ। માયાનો સરળતા મારદવ અને લોભનો સંતોષ, નિરીહપણું, નિરીચ્છા જેને કહીએ. તો ભાઈ આ તો સીધો દરેકના અનુભવની વાત છે. જેને જેને આવા પ્રકારના દોષ થતા હોય એ દરેક એનો પ્રતિપક્ષ ગુણની ઉપાસના કરે, એ ગુણનો આશ્રય કરે, તો ભાઈ આ તો બહુ સરળ સમજી શકાય એ વાત છે. જો આ અવિરોધ છે ને, આમાં કોઈ ભેદ છે કે ક્રોધને સામે ક્ષમા, માનને સામે નમ્રતા, માયાની સામે સરળતા અને લોભની સામે સંતોષ. તો આવા જીવને અનંત સંસારનો અનુબંધ કરનારી એવી આ અનંતાનુબંધી કષાયની ચોકડી છે, એની સામે આ સદગુણોની પણ ચોકડી છે. આ ક્રોધ વગેરે એ કર્મનો લક્ષણ છે. પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે તે પ્રકારના નિમિત્તો પ્રસંગની રચના થાય અને જીવ વિભાવ ભાવમાં આવે. પણ જીવને જેમ વિભાવના આ બધા લક્ષણ છે, એમ જીવની સ્વભાવના પણ લક્ષણ છે કે એવા પ્રસંગની અંદર જીવ જો પોતે ક્ષમા ધારણ કરે, સમતા ધારણ કરે, ઉપશમ ધારણ કરે, તો ક્રોધના ઉપર વિજય મેળવી શકે છે. ક્રોધ થાય જ, પૂર્વે કર્મ બાંધ્યું છે, ઉદયમાં આવ્યું, નિમિત્ત થયો એટલે સંગ પ્રસંગ ઉપસ્થિત થયો એટલે ક્રોધ થાય જ. ભાઈ વિભાવ ભાવ થાય જ એવું નથી. જે વિભાવ ભાવ કરનાર ચૈતન્ય સત્તા છે, એ જ ચૈતન્ય સત્તા સ્વભાવ ભાવ કરી શકે છે, આત્માના ગુણ ધારણ કરી શકે છે. જે દોષ ધારણ કરી શકે છે તે ગુણ ધારણ કરી શકે છે. તો ક્રોધ ભાવ કરનાર જે છે, જે શક્તિ છે, તે જ શક્તિ ક્ષમાને ધારણ કરી શકે કે નહીં? તો ઉપશમને ધારણ કરી શકે છે, શમને ધારણ કરી શકે છે. અને શમને ઉપશમને ધારણ કરીને ક્ષમા ભાવની આરાધના કરે તો ક્રોધ ભાવ મંદ પડી જાય અને ક્રોધ ભાવથી થતો કર્મબંધ ત્યાં અટકે છે. આ વિરોધ ઉપાય છે. ક્રોધ માન માયા લોભ એ મુખ્ય કષાયની ચોકડી છે. બાકીના બધા તો એવા છે કે ચાર જેના જીવનમાંથી જાય ને એને પછી ઓલું 24 ગણિત નહીં લેવાનું. ચાર ગયા એટલે બાકીના બધા ગયા. એવું સરસ જૈન દર્શનની વાત. મૂળ જ રાગ દ્વેષ ગયા ને, આ ચારની અંદર પણ પાછાના બે કરી નાખ્યા, રાગ અને દ્વેષ, અને એમાં પણ પાછો એક રાગ. રાગ ગયો એનો દ્વેષ જાય જ. જેને રાગ નથી એને દ્વેષ થવાનું કોઈ કારણ નથી. બહુ સરસ સિદ્ધાંતો, એટલો સરસ રીતે એનું પ્રતિપાદન છે કે જીવને ખરેખર એ સમજતો જાય તો આમાં ક્યાંય મુસીબત ન આવે. કેમ કે આ બધો વિચારણાના વિષયની અંદર સમજણનો વિષય છે અને સમજણ એ પોતાની છે. એટલે અહીંયા કહે છે ક્ષમાદિક એટલે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ. જેમ ક્રોધાદિમાં ક્રોધમાન માયાલોભ છે, એમ ક્ષમાદિકમાં ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ એ બધા મુખ્ય કષાયના પ્રતિપક્ષી ગુણો છે. અને એ ગુણો જો જીવ આદરે તો એ જીવની અંદર એ જીવને સ્વભાવમાં લાવી શકે છે. એ બધા સ્વસદભાવમાં જીવ આવે છે. ગજ સુકુમાર એના ઉપર ઉપસર્ગ થયો. ખેરના અંગારાની એના સસરાએ પાઘડી બાંધી દીધી કે મારી દીકરીને પરણાવ્યું અને આ સંન્યાસ લઈને બેઠો, મારો દીકરીનો ભાવ બગાડ્યો. આ શું સમજે છે એના મનમાં? એને ક્રોધ આવી ગયો અને ગજ સુકુમારને ભગવાન નેમિનાથ ભગવાન મહારાજના એ સત્સંગમાં ગયા, સદબોધમાં ગયા અને એને વૈરાગ્ય જાગ્યો. એને સંયમ ગ્રહણ કર્યો અને આણે કહ્યું કે આવારને તો સજા જ કરવી જોઈએ. અને સજા કરવામાં એવો કારમો ઉપસર્ગ, માથા ઉપર પેલા માટીની પાડ કરી અને પછી ખેરના અંગારા મૂક્યા અને અંગારાની સગડી કરી. તડ 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 ખોપરી તૂટતી જાય છે અને ગજસુકુમારે શું કર્યું ત્યારે? ક્ષમાને ધારણ કરી. પરમ કૃપાળુ દેવ લખે છે કે મને કોઈ ગજસુકુમાર જેવો સમય આવો, જીવનમાં આવો. આથી વિશેષ ઉપસર્ગ કયો પ્રાપ્ત થાય? આવા ઉપસર્ગની અંદર ક્ષમાને ધારણ કરે ગજસુકુમારની ક્ષમા અમને પ્રાપ્ત થાય. કેવી ક્ષમા હશે, કેવા ક્ષમાના ધારક એ મુનિવંત હશે, કે શરીરની ખોપરીઓ જયારે ઉપરથી તૂટતી હોય તડ 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 તડ, એ સમયે પણ કહે કે આ સસરો તો પાઘડી બંધાવે, એને મને તો મોક્ષની પાઘડી બંધાવી છે. એના પ્રત્યેનો કોઈ પણ પ્રકારનો દુર્ભાવ મનમાં આવતો નથી. વાસ્તવિક ક્રોધ આવે એવા જ સંયોગો છે. ઉદય જે છે એ ક્રોધનો છે, ઉદય ક્રોધનો છે, પણ સ્વભાવ પોતાનો છે. ઉદયમાં આવેલું કર્મ છે એ જડ છે, એટલે એ જડ કર્મએ એને અનુકૂળ રચના પ્રસંગ બધો ઉપસ્થિત કરી દીધો. એ પ્રસંગ ઉપસ્થિત કરી દીધો પણ સ્વભાવની જાગૃતિ હોય, પોતાનો ગુણ જાગૃત હોય, જીવે આત્માની ઉપાસના કરી હોય તો તે સમયે ક્રોધનો પ્રતિપક્ષ એને ક્ષમાનો ગુણ ધારણ થાય. કેવી ક્ષમાની ધારણા! ગજ સુકુમારના ક્ષમાનું ઉદાહરણ જૈન જગતની અંદર અજોડ છે. આવો અનુભવ તો જગતના બધા જ જીવોને છે. ગમે તેવો ક્રોધ આપણે ત્યાં ઘરમાં કોઈ કુટુંબના કોઈ સભ્યએ કર્યો હોય, પરિસ્થિતિવશ, કોઈ કારણવશ, કોઈ અજ્ઞાનતાથી, કોઈ અણસમજણને કારણે, કોઈ ગેરસમજણને કારણે, અને એને એ પ્રકારનું કોઈ વર્તન કર્યું, અને સામે પણ જો એ જ પ્રકારની સ્થિતિ થાય તો જીવનમાં ક્લેશ અને સંકલેશના પરિણામ થાય. પણ જો કોઈ જીવ ત્યારે ઉપયોગને જાગૃત કરીને કહે કે ભલે આ સ્થિતિ ઊભી થઈ, એ શાંતિથી અત્યારે બધો ખેલ જોયા કરે. એક 10 મિનિટનો મામલો છે, આમાં ઝાઝો સમય હોતો નથી. એક 5 કે 10 મિનિટ જો સ્થિરતા જાળવી જઈએ, શાંતિ જાળવી જઈએ, સમતા જાળવી જઈએ, એની મેળે પ્રશ્નનું સમાધાન થરે. અને જેને આગની અંદર જે આવી ગયો છે ને, આવેશમાં આવી ગયો છે ને, એને તો સામે પ્રતિકાર થાય તો બધી ઝઘડા છે, બધા પરંપરા છે. પણ જો સામે પેલો શાંત ચિત્તે બેઠા છે તો કંઈ ન થાય. ઉલટાનું સૌથી વધારે મુશ્કેલી કોને ઊભી થાય? જેણે ક્રોધ કર્યો છે એને. એને એમ થાય કે મેં ક્યાં ઉતાવળ કરી. કારણ કે જેવી પરિસ્થિતિનું ભાન થાય, જેવું વસ્તુ સ્થિતિનું વિશ્લેષણ થાય, અને એને એમ થઈ જાય કે આમાં મારે કાંઈ ઉતાવળ કરવા જેવું હતું નહીં, આમાં કાંઈ ક્રોધ કરવા જેવું હતું નહીં. આ જ સંસારની સ્થિતિ છે. ઘરે ઘરે જે અશાંતિ છે એનું એક જ કારણ છે કે સૌ કોઈ પ્રસંગની સાથે ઘસડાય છે. બધા એકને ક્રોધ થયો તો બીજો હામો જોરથી બોલે, ત્રીજો જોરથી બોલે, ચોથો જોરથી બોલે. અરે ભાઈ, ઘરની અંદર કોઈ ડાયો માણા ખરો કે નહીં, કે જે શાંતિ રાખે, સમતા રાખે? ઘરના વડીલ આપણે કહીએ છીએ, પણ તમારી મોટાઈ, આપણી મોટાઈ શેમાં? શાંત રહેવામાં કે બડબડાટ કરવામાં? જરાક કઈ થયું તો તરતો જ એનો પ્રતિકાર નહીં, શાંત ભાવે વસ્તુ એની મેળે. કારણ કે આ ક્રોધ કાયમ રહે. જગતમાં ક્રોધની કોઈ પર્યાય એવી નથી કે જે 24 કલાક ટકે. કોકને એમ કેવું કે તને ક્રોધ કરતા બહુ સરસ આવડે છે, પણ આપણે આજે એવી શરત મારી કે તારે 4 કલાક સુધી સતત ક્રોધમાં રહેવું, 1,00,000 રૂપિયા દેવાય એને. 4 કલાક સુધી સતત ઉગ્ર ક્રોધમાં જ રહેવું, જરાય શાંતિ આવવા દેવી નહીં, એ શક્ય નથી. અને કોઈ મુનીશ્વરને કહીએ કે 4 દિવસ સુધી તમારે શાંત ભાવમાં રહેવું તો પણ શક્ય છે, એ રહી શકાય છે. કારણ કે શાંત ભાવ એ જીવનો સ્વભાવ છે, અને ક્રોધ છે એ આગંતુક છે. એટલે ક્રોધ એ મારો સ્વભાવ નથી. ક્રોધ છૂટી શકે છે અને શાંતિને ધારણ કરી શકાય છે. જીવનભર ક્ષમાને ધારણ કરવી હોય તો કરી શકાય. ગમે તેવા પરિસર અને ઉપસર્ગ આવે તો પણ ક્ષમાને ધારણ કરી શકાય. પણ ગમે તેવી સ્થિતિ હોય તો પણ ક્રોધને જ ધારણ કરવો હોય તો એ નહીં થાય. ક્રોધી પણ એ નહીં કરી શકે. આવું તો વસ્તુનું સ્વરૂપ છે, કારણ કે એ મૂળ પોતાનો ધર્મ નથી, આગંતુક છે, વિભાવ છે, નિમિત્તથી આવેલો છે, એ કર્મથી બંધાયેલો છે. કર્મનું સ્વરૂપ છે, દ્રવ્ય કર્મનું સ્વરૂપ છે. ક્રોધ, માન, માયા, લોભ આ દ્રવ્ય કર્મ છે. કર્મને સ્થિતિ હોય છે, સ્થિતિ એ સનાતન હોઈ શકે નહીં, એટલે સમયવર્તી છે. આ બધાને અનુભવની વાત છે. એટલે અહીંયા જ્ઞાની પુરુષ કહે છે. એવી રીતે જેમ ક્રોધનો વિચાર કર્યો, માન ખૂબ હોય પણ જો નમ્રતા ધારણ કરી લેતો, દાસ દાસ હું દાસ છું, આવી પ્રકારનો ભાવ જેને જગતની અંદર હોય એના જીવનની અંદર એનો કશાય ભાવ જાગે નહીં. માનને કારણે કેટલા કશાય જાગે છે, પણ હું તો સેવક છું, હું ટ્રસ્ટી હોઉં ક્યાંક, કે કારોબારી સમિતિનો મેમ્બર હોઉં, ક્યાંક ઘરનો વડીલ હોઉં, પણ બધે જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે તું તો સેવક છો, સેવક ભાવથી રહે, કે મને સેવા કરવા માટે અવસર મળ્યો છે, થાય એટલે કરીશ, મારાથી નહીં થતી હશે તો થયું. તો સેવક ભાવની અંદર ક્યારેય માન કશાય જાગૃત નહીં થાય, અહમ ગવાશે નહીં, ક્લેશ અને સંકલેશના પરિણામો ચિત્તમાં ઉભા નહીં થાય, વિક્ષેપ નહીં આવે, થાય તો ભલે, ન થાય તો વાત પૂરી થઈ ગઈ. માયા, સતત માયા કરવી, માયા એક વાર માયાના રવાડે જીવ ચડ્યો એટલે પછી એને ખોટું કરનારને હજાર ખોટા કરવા પડે, કારણ કે એક ખોટુંને સાચવવું, એનો બચાવ કરવો, એના માટે કપટ કરવું, કપટમાં જૂઠ કરવું અને કપટયુક્ત જૂઠનો વ્યવહાર કરવો. આ માયાને બદલે સરળતા રાખી હોય કે જેવું હોય એવું કેવું, તો યાદ ન રાખવું પડે કે આપણે આને શું કીધું હતું, પછી એને ગયે વખતે એનો ફોન આવ્યો ત્યારે આપણે શું કીધું હતું, ગયે વખતે કયું બાનું કાઢ્યું હતું, એવું બાનું પછી આ વખતે બીજી વાર નથી કાઢવું, અને ગયે વખતે બાનું કાઢ્યું એમાં કેવું ખોટું પડી ગયું, પછી આપણે આમ કીધું ને ઘરના આમ કીધું, ઓલા એ ફોન કર્યો એટલે ઘરના ના ના એ તો આ બેઠા. જો માયાની અંદર ગયા અને ચારે બાજુ ઉઘાડા પડી જશો, જીવનની કોઈ એક સૂત્રતા નહીં રહે, એના કરતા સરળતા જેમ છે તેમ વસ્તુ સ્થિતિ જેવી છે તેવી જણાવી દેવી, કે ભાઈ આમ છે, કેમ ન આવ્યો તો આપણે કહી દેવું આળસ થઈ ગઈ તો વાત પૂરી થઈ ગઈ ને, પણ જરાક ડાપણ કર્યું હોય કે મહેમાન આવ્યા હતા એટલે પછી બીજે થી કોઈ ગો જોવા આવે કે કોઈ ના ભાઈ કોઈ નથી આવ્યું અહીંયા, તો કે તમારા ભાઈ આમ કેતા હતા, ના અરે ના હું અહીંયા બેઠી છું ને, મારા ઘરમાં કોઈ આવે તો ખરા, હું આવું ને મહેમાન આવે, આ જમ જેવી બેઠી છું, ક્યાં વાત કરવી, મરી ગયા જો માયામાં ગયા તો, આજ ને તો કાલ પડદો ખુલે છૂટકો. જગતના લોકો ડાયા છે કારણ કે હવે માયામાં હાલે છે ને એટલે એકબીજાની પોલ ઉગાડી કરતા, બાકી બધાય સમજે છે કે આમાં કોઈને કઈ કહેવા પણ નથી, પણ આ જીવ કેટલા બધા બંધન કરે છે. માયાની સામે સરળતા રાખીએ એટલે માર્ગ એટલો બધો સરળ થઈ જાય, નિખાલસતા સરળતા જેમ છે તેવી સ્થિતિ કહી દેવાની, હશે કોઈને કેવું લાગે તો જેવું લાગે એવું, બીજું શું થાય ભાઈ, કહેવામાં શબ્દ પ્રયોગનો ખ્યાલ રાખવાનો, આપણો ભાવ શાંત રાખવાનો, અને લોભ 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 લોભ, આખી દુનિયાનો આ પૈસો લઈ લો, આ લઈ લો, આ આટલું કમાણો, આ આટલું કમાણો, આના ઘરે આ આવ્યું, આના ઘરે આ આવ્યું, આણે નવા કપડા લીધા, આણે નવા દાગીના કરાવ્યા, આ સતત આપણે કીધી આપણે કીધી, આવી અભરખાને અભરખાની અંદર રોજ લોહી ઉકાળો, રોજે રોજ જીવનની અંદર અશાંતિ. ભાઈ આપણા ભાઈમાં જે છે એને શાંતિથી માણો ને ભાઈ સાહેબ, આપણું ભાણું છે ભલે એની અંદર ચાર ચીજ છે પણ પ્રેમથી ખાવ ને, અને બીજાની ચિંતા કરવી કે એ 40 ચીજ રોજની ખાય છે, એ રોજ 50 કપડા પહેરે છે, જે પહેરતો હોય જે કરતો હોય એના ભાઈમાં જે હશે જે આવતું હોય, પણ જો સંતોષ ધારણ કરી લઈએ કે હશે બેટા હશે ભાઈ આપણું જે છે, પછેડી હોય એવડી હોડ તાણવી, પણ દેખાવ કરવા જાય સ્પર્ધા કરવા જાય તો શું થાય, ના ના અમે કઈ તમારાથી ઓછા ઉતરી એમ નથી, પછી દેવામાં ડૂબતા જાય, ખેંચાતા જાય, અને એનું અહીંથી આમ ખેંચે તો અહીંયા તૂટે, અહીંયાથી અહીંયા તૂટે, અને કરજની અંદર ઊંડા ડૂબે. અરે ભાઈ જે વ્યવહાર આપણી હેસિયતની બહાર છે એવા વ્યવહારની સ્પર્ધામાં આપણે શું કામ પડવું, એવો લોભ, પરિગ્રહનો લોભ, શક્તિ ન હોય તો એની બદલે જ્ઞાની પુરુષ તો બહુ સરસ કહે છે કે જીવને કર્મબંધ એને કારણે કેટલા થાય, કારણ કે એક સંતોષ ન હોવાને કારણે આપણે કેટલા પાપ કરીએ છીએ. પરમ કૃપાળુ દેવે વ્યવહાર શુદ્ધિના એક પત્રમાં લખ્યું કે જેને રડવાની ઈચ્છા નથી, રડવાની એટલે કમાવાની, એને ન કમાવું. જો સુખેથી ઉપજીવન ચાલી શકતું હોય કે ભાઈ મને સવાર સાંજ બે ટંક આહાર મળી રહેશે, અને હવે તો ઉંમર પ્રમાણે આહાર હોય ને, પેલા કદાચ હટાકીઓ ને ફટાકીઓ હશે, હવે તો સમજે કે બે ટંક જો સાદું સાત્વિક ભોજન મળે તો બસ છે પ્રભુ, લજ્જા ઢાંકી શકાય એવા વસ્ત્રો મળે અને મારો આશરો છે તો વાત પૂરી થઈ ગઈ. એને કમાવાનું બંધ કરવું પહેલા પહેલા. લોભ મહાભયંકર છે. ક્રોધથી પ્રીતિનો નાશ થાય, માનથી નમ્રતાનો નાશ થાય. જ્ઞાની કહે છે માનથી વિનયનો નાશ થાય, જીવનમાંથી વિનય ગુણ વયો જાય. માયાથી મૈત્રીનો નાશ થાય. માયા કરે એનો કોઈ પછી એનો વિશ્વાસ ન કરે, કારણ કે એ વિશ્વાસ શ્રદ્ધેયતા ગુમાવે છે કે આ ઓલવેઝ માયા કરે છે, કહે છે કાંઈ ને કરે છે કાંઈ. પણ લોભથી શું થાય તો જ્ઞાની પુરુષ કહે છે કે બધાય ગુણોનો નાશ થાય. ક્રોધથી પ્રીતિનો નાશ થાય, માનથી વિનયનો નાશ થાય, માયાથી મૈત્રીનો નાશ થાય, લોભથી તો બધાય ગુણોનો નાશ થાય. કારણ કે જ્યાં સુધી જીવનમાં લોભ છે ત્યાં સુધી એ વ્યવહાર પ્રપંચની અંદર જડોની જેમ વળગે અને એને કારણે એ બધી જ પ્રકારના કસાય કરે. લોભ છે એટલે ક્રોધ પણ કરવાનો, લોભ છે એટલે માયા કરવાનો, લોભ છે એટલે માન કસાય પણ કરવાનો, કારણ કે હજી એને ખૂબ લેવું છે. જીવે સંતોષ ક્યાંક, ધસ ફાર એન્ડ નો ફર્ધર. વાત પૂરી થઈ ગઈ. કૃપાળુ દેવી એક જગ્યાએ સરસ લખ્યું છે વાક્ય, આ ભગવાનની શૈલી જ કોઈ એવી અદભુત છે. એને લખ્યું છે કે જેટલો સમય આયુષ્યનો એટલો જ સમય ઉપાધિનો, કોઈ દિવસ એમાંથી નિવૃત્ત થવું જ નહીં. એમ જીવનના છેલ્લા શ્વાસ સુધી બસ આ વ્યવહાર વ્યવહાર પ્રપંચ 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 એમ જ જીવન ગાળી નાખવાનું. જેટલો સમય આયુષ્યનો એટલો જ સમય ઉપાધિનો, ઉપાધિ ક્યારે છોડવાની નહીં. કેવી જીવની દશા છે! 70-70-80-80 વર્ષ થાય અને આ જીવ સંસારના વ્યવહાર પ્રપંચમાં પડ્યો રહીએ. કાદવની અંદર કીડો જેમ એને રસ મળતો હોય એમ એને મસ્ત રસ મળે. એને ક્યારેય પોતાના જીવનની અંદર ધર્મનું, સાધનાનું, આરાધનાનું કોઈ મહત્વ નહીં. મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે, મારી આ જવાબદારી છે, મારે આ બધી જ છે. ભાઈ, સંતોષ આવી જશે તો બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છે. સંતોષ નહીં હોય તો દુનિયામાં લોભને કોઈ થોભ નથી. લોભને કોઈ થોભ નથી. જેને એમ થાય આ કમાઈ લઉં, આ કમાઈ લઉં, હજી આટલા ગ્રાહક હાચવવાના છે, હજી ક્યાંક આટલું હાચવવાનું છે, આને કોઈ અંત જ નથી. આ અનંત છે. આ લોભ ગુણ એવો છે, એ તૃષ્ણા ઈચ્છા વાસના સાથે જોડાયેલો છે, એને કોઈ અંત નથી. ક્રોધથી માણસ અટકી શકે છે. લોભિયો માનનો પણ અપમાન ગહન સહન કરી જાય. ગમે એવો પોતાની જાતનો માન કરતો હોય પણ પૈસા મળે તો એ પૂંછડી પટપટાવતો હાલતો હોય. ઘણા ગુણો નીકળી જાય. એટલે કહે છે કે લોભમાં તો બધા જ ગુણો ચાલ્યા જાય. અને આ અનુભવ જગતના બધા જ જીવોને છે. જ્ઞાનીઓ કહે છે અમને જગતનો અનુભવ છે. એટલે આ ઉપાય કેવા કીધા? અવિરોધ ઉપાય કીધા.
છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ, કહો માર્ગ આસાધશે જન્મ તેહ ના અલ.
આ મારો મત છે માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે માટે ગમે તેમ કરીને મારે તે સિદ્ધ કરવું, એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કયો છે તે સાધશે તેના અલ્પ જન્મ જાણવા. અદ્ભુત વાત કૃપાળુ દેવે અહીંયા મૂકી છે કે એને ધર્મ કરવો છે ત્યારે ખરેખર જે આત્માના કલ્યાણનો મુક્તિનો માર્ગ છે એ સાધવાની બદલે આ મારો મત છે એટલે એનો જગતની અંદર પસાર થવો જોઈએ. એને વળગીને પડ્યો, ચોંટ્યો જ છે, છોડી શકતો નથી. મારો મત છે, આ અમારો પંથ, આ અમારો સંપ્રદાય, આ અમારો ગજ, આ અમારો સંઘાડો, મારું છે માટે ચોટી રહેવાનું નથી, વળગી રહેવાનું નથી. અને આ દર્શન મારું છે માટે હવે તો ગમે તેમ કરીને એને સિદ્ધ કરવું છે. મારે ભ્રાંત દર્શનને પણ સિદ્ધ કરવા માટે થઈને આ જીવ જ્યારે પ્રયત્નમાં પડે ત્યારે એને કસાયનો જ આશરો લેવો પડે, કેમ કે સંભાવથી થાય નહીં, માયા કરવી પડે, પ્રલોભનો ઉભા કરવા પડે, અનેક પ્રકારની આવા બધા વ્યવહાર પ્રપંચ કરવા પડે, પણ આપણે શું કામ છે આ સિદ્ધ કરવાનું? શાસનની પ્રભાવના એ એક વાત છે, અને પોતાના દર્શનને સિદ્ધ કરવા માટે જગત ઉપર ઠોપવું એ બીજી વાત છે. અહીંયા ભગવાન કહે છે કે છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યા તે અંતર્વૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. આંખ ચોપનમાં ભગવાન ફરમાવે છે, માટે મત મતાંતરમાં પડવું નહીં. જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું મારું કામ નથી. આ મત કે તે મત, આ દર્શન કે તે દર્શન મારું કામ નથી. મને તો જે પુરુષ પ્રાપ્ત લાગ્યો, આપ્ત લાગ્યો, એની જે વાત છે એ વાત એ મારી સાધનાનો વિષય છે, મારી આરાધનાનો વિષય છે. મતવાદમાં પડવાની કોઈ આવશ્યકતા નથી. આ રીતે જ્ઞાની કહે છે કે મતાગ્રહને વિશે બુદ્ધિને ઉદાસીન કરી નાખવી. હશે ભાઈ એમ માર્ગ છે, હશે કદાચ તમારે ત્યાં આમ હશે, કઈ વાંધો નહીં. પણ ના, એમ કેમ હોય? આકરો થઈ જાય એ કેમ હોય? પણ હોય ભાઈ, હશે હશે એમ કે છે. એને એ રીતે માર્ગ સૂઝ્યો હશે. પ્રત્યેકને પોતાની કલ્પના પ્રમાણે, એના પોતાની રૂચિ પ્રમાણે માર્ગ મળી રહેતો હોય છે, અને મળેલા માર્ગમાં આગ્રહીને આગ્રહી જેવું મળે. આપણે ત્યાં કીધું છે ને કે ઓલા વાઘરીના દેવ હોય એને કોડાની આંખો હોય, અને વાણિયાના દેવ હોય એને હીરાની આંખો હોય. હવ ને, જેને જેના જેવું જોગું હોય એવું મળી ગયું. ઇંગ્લિશમાં એક કહેવત છે કે પીપલ ગેટ્સ ધ ડવર ગવર્મેન્ટ વિચ ધે ડિઝર્વ, વિચ ધે ડિઝર્વ. એમ ઇન્ડિવિજ્યુઅલ ગેટ્સ ધ રિલિજન વિચ હી ડિઝર્વ. માણસને એવો જ ધર્મ મળે જેવી એની યોગ્યતા હોય, એવો જ ગુરુ મળે જેવો એની યોગ્યતા હોય. લાલચુ શિષ્ય હોય એને ગુરુ કેવો મળે? લોભી મળે. લાલચુ શિષ્ય હોય જે સંસારનો કોઈ પદાર્થની કઈ કામના હોય કે ધર્મના નામે આવું કંઈક મેળવી લેવું, કંઈક સોદો હરખો પડે, કંઈક જમીનનું ઠેકાણું પડી જાય, કંઈક છોકરાને નોકરી મળી જાય, કંઈક શેરનો નંબર લાગી જાય, ક્યાંક આંકડા લગાવીને લોટરી સફળ થઈ જાય, આવો લાલચુડો ગુરુ શોધવા નીકળે તો એને કયો ગુરુ મળે? લોભી મળે. એટલે કેમ કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મર્યો, એની દુકાન હાલે, સડસડાટ જોરદાર ચાલે. ઘણી વાર તો સંત કરતા આવા સઠની દુકાનોને વેપાર ઘઉં સરસ ચાલતો હોય, અને જગતના જીવોને એમ થાય કે વાહ પ્રભાવ ઘણો. આમાં પડવું નહીં જ્ઞાની કહે છે, મધ્યસ્થ થઈ જવું. આમાં પડીશમાં કોઈ દિવસ, અહીંયા ઘણી ભીડ છે, ભીડથી પ્રભાવિત થઈશમાં કોઈ દિવસ, સતથી પ્રભાવિત થજે. વિકલ્પ કંઈ પણ ન કરવા, કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ અનિર્ધારિત સંદેહાત્મક અધ્યવસાય એને જ્ઞાનીઓએ વિકલ્પ કીધો છે. અસંદિગ્ધ રૂપની અંદર પ્રયત્ન કરવો, સંશય સાથે ધર્મ પ્રયત્ન કોઈ કરવું નહીં, એ કરવાથી સફળ થતું નથી. સંશયથી ધર્મ પ્રયત્ન નહીં કરવાનો. આ માર્ગ મારો છે, આનાથી મારી મુક્તિ છે, આનાથી મારો કર્મબંધ તૂટવાનો જ છે. જન્મ જન્માંતરની અંદર પણ મને આ માર્ગ મુક્તિ તરફ લઈ જશે, કારણ કે આ પુરુષ મારું અહિત કરી શકે. કૃપાળુ દેવે લખ્યું, સરસ લખ્યું છે કે અરિહંત પરમાત્માની જ્યારે વિચાર થાય ત્યારે જીવ એવો જ વિચાર કરે કે આ પુરુષ સર્વજ્ઞ છે, એટલે જૂઠું બોલી શકતા, કારણ કે એના જ્ઞાનની બહાર કોઈ ચીજ જગતની નથી. અને બીજું, એ વિતરાગ છે, તો હવે એને જગતના જીવોનું અહિત કરવું કે છેતરવું એવી પણ કોઈ સંભાવના નથી. માટે મારા દેવના બે લક્ષણ મારે બરોબર ઓળખી લેવાના. એક, એ સર્વજ્ઞ છે, એના જ્ઞાન બહાર કંઈ નથી, અને બીજું, એ વિતરાગ છે. મૃષા એટલે કે ખોટું કહેવાનું એને કોઈ કારણ નથી. વિતરાગીને શું હોય, કરુણા સિવાય શું હોય? અને એ કરુણા કેવી હોય? નિષ્કારણ હોય. એ કરુણા કેવી હોય? વિતરાગી કરુણા હોય. વિતરાગની કરુણા વિતરાગી હોય. માટે વિકલ્પ પણ ન કરવો. આપ્ત પુરુષના માર્ગમાં વિકલ્પ પણ ન કરવો. આવી પ્રકારના માર્ગની અંદર કે છે, કયો માર્ગ આ સાધશે? જન્મ તેના અલ્પ. કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં કહ્યું છે કે જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. ભણેલું તો ભૂલ્યે જ છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. ઉપદેશ નોંધની અંદર આ ઉપદેશ આપ્યો છે. કયો માર્ગ આ સાધશે? અમે જે માર્ગ આ એટલે આ આત્મસિદ્ધિમાં આની અગાઉ જે કીધો કયો માર્ગ, ફરી પાંચ, નિજવાસ, છેદક દશા, ગ્રંથ નિવૃત્તિ, શુદ્ધાત્મ ઉપાસના અને મોહનો ક્ષય, આ જે સાધશે, આની જે સાધના કરશે, કયો માર્ગ આ સાધશે? જન્મ તેના અલ્પ. કેટલા અલ્પ? સાધનાનો પ્રારંભ કરો. કદાચ કર્મનું બાહુલ્ય હશે તો આ પંથને ટૂંકો થતા થોડો સમય લાગશે, કઈ વાંધો નહીં, પણ માર્ગ ટૂંકો થઈ જશે. જન્મ કેટલા હતા? અનંત. કેટલા હતા? અનંત. અને હવે આ માર્ગને સાધવાથી હવે જન્મ કેટલા રહેશે? અલ્પ. અલ્પ એટલે આંગળીને વેઢે ગણી શકાય એટલા. તો એક હાથના આંગળીના વેઢા કેટલા? 15. આંગળી 5, એના વેઢા કેટલા? 15. સંકિત થયા પછી એ જીવને 15 ઉપર 16મો ભાવ, કૃપાળુ દેવે લખ્યું છે વચનામૃતમાં, એને 15 ઉપરાંત 16મો ભાવ નથી. કેટલીક પરિસ્થિતિમાં તો તદભવે જીવ મોક્ષે જાય. ક્ષાયિક સંકિત હોય તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ત્રીજે ભવે, નહીં તો કોઈ પણ પ્રકારનું સંકિત હોય તો 15 ભવે અવશ્યમાં અવશ્ય આ જીવ મોક્ષે જાય. હતો અનંતમાં, આવ્યો શેમાં? અલ્પમાં. આ પ્રભુ અનંત કર્મોની અંદરથી આપણને કયા કર્મ સામે વાત લખે છે તારે કામ કરવું? તો કે એક મોહનીય, એમાં પણ કેટલું? આપણા ભાગે તો અડધું કામ, 50% એનું, 50% આપણું. અનંત કર્મમાંથી અડધું કર્મને જો તું લડી લે તો અનંત જન્મોમાંથી તારા જન્મ કેટલા રહે? અલ્પ. કેવું ગણિત છે! અનંતમાંથી અસંખ્યાતા થાય, અસંખ્યાતામાંથી સંખ્યાતામાં આવે, અને સંખ્યાતામાંથી અલ્પતામાં અવાય. આ બધા જ સ્ટેજ એને પાર કરી લીધા. પણ શરત એક જ, કયો માર્ગ આ સાધશે? આ સાધવું છે, સાધવાની વસ્તુ છે, સમજાય છે? માર્ગ સાધવાની વસ્તુ છે, માત્ર રટણ કરવાની, બોલવાની નથી. અહીંયા તો વિચારની સાથે આચરણ, નિશ્ચયની સાથે વ્યવહાર, દર્શનની સાથે આચાર જોડાયેલા જ છે. મંત્રને એની વિધિથી જુદો કરી શકાય જ નહીં. એમ માર્ગ છે મોક્ષ, અને મોક્ષ માર્ગ, માર્ગ વિનાનો મોક્ષ પણ નકામો છે, અને લક્ષ્ય વિનાનો માર્ગ પણ નકામો છે. માર્ગને પણ મોક્ષનો લક્ષ્ય હોવો જોઈએ, અને મોક્ષરૂપી લક્ષ્યને પણ માર્ગ હોવો જોઈએ એને પ્રાપ્ત કરવાનો. એટલે મોક્ષ માર્ગ કહ્યું ને ઘણી વાર, કે ઘણાએ મોક્ષને ગાયો, કોઈએ નિશ્ચયને ગાયો, કોઈએ વ્યવહારને ગાયો, મોક્ષ માર્ગ તો રહી ગયો. આ માર્ગ સાધવો છે જિજ્ઞાસુ જીવને. અમારે શું સાધના કરવી? તો કે અમે તને જેને માર્ગની વાત કરી તેની સાધના કર. આ સાધના કરવાથી શું થાય? અવિરોધ ઉપાય તને કીધો, ક્રોધની સામે ક્ષમા, માનની સામે નમ્રતા, માયાની સામે સરળતા, અને લોભની સામે સંતોષ. સંસારના વ્યવહાર પ્રપંચમાં તને આ ચાર પ્રકારના કષાયો બહુ ખેંચે છે. અનંત સંસારની આ ચોકડી છે, એની સામે એની સાધના કર. કષાયને ઉપશમ કરતા શીખીએ, મોક્ષની અભિલાષા રાખીએ, પરિભ્રમણ હવે નથી કરવું એવો ખેદ રાખીએ, જગતના જીવો પ્રત્યે દયા રાખીએ. ચૈતન્ય તત્વની દયા છે. એને અહીંયા ભગવાન કહે છે કે એના જન્મ અલ્પ થશે. અહીંયા અલ્પ એટલા માટે કહ્યું છે કે તદભવ કોઈ જીવ મોક્ષે ન જાય તો કોઈને વળી એક જ જન્મ કહેવાથી દોષ આવે. સંકિત થાય તો પણ 15 જન્મની તો એની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કલ્પના છે. જગન્યમાં તો એ જન્મે પણ જાય. આ વાતને ખૂબ સરસ રીતે, કારણ કે મોક્ષનો માર્ગ જે મૂકવો છે એ સનાતન અને શાશ્વત હોવો જોઈએ, સર્વકાળે સાર્વદેશિક સાર્વજનીન હોવો જોઈએ, લાગુ પડવો જોઈએ. એમાં જ્ઞાનીની વાણીમાં ક્યાંય પૂર્વાપર વિરોધ ન આવે. અવિરોધપણું એ જ્ઞાનીની વાણીનું લક્ષણ છે. એટલે અહીંયા કૃપાળુદેવે જન્મ તેહ ના શબ્દ વાપર્યો છે. એવું નથી કીધું જા થઈ જ ગયો અત્યારે તારો મોક્ષ, એ બધી વાત તો બેસતી નથી. મોક્ષના માર્ગ સાથે, સાધના સાથે બેસવી જોઈએ, એ સાધના સાથે બેસતી નથી. એટલે આગળ કહે છે, આપણે તો 106ની ગાથામાં પહોંચી ગયા છે. આત્મસિદ્ધિની 100 ઉપરાંતની ગાથાઓ તો આપણે સ્વાધ્યાય પૂરો કરી નાખ્યો છે. એટલે હવે તો 6ઠા પદની અંદર મોક્ષના ઉપાય અને આ ઉપાય અવિરોધ કેવી રીતે છે, અચૂક કેવી રીતે છે, એ ગાથાઓ ચાલે છે અત્યારે. કે મોક્ષના ઉપાય જે કહ્યા છે તો જો ભાઈ આ એવા અચૂક છે કે તારા અનંત જન્મોને અલ્પની અંદર લાવી દેશે, પણ ઉપાય સાધના કરવાના છે. ઉપાય છે એ આચરવાનો છે, માર્ગ છે એ ચાલવાનો છે. ચાલીએ તો માર્ગ કપાય, વાટ ક્યારે કપાય? ચાલીએ તો કપાય. એક માણસ રસ્તા ઉપર ઉભો હતો અને એવો પ્રમાદી અવસ્થાની અંદર હતો, એટલે એને ખેડૂતને કહ્યું, એ જે ચાલતો તેના લક્ષણ ઉપરથી એને કીધું કે આ ગામ કેટલું દૂર છે, કેટલી વાર લાગશે? તો કે આમાં તો કઈ હાંજ પડી જાય, નક્કી ન કહેવાય હો, થોડી વાર થઈ. ઓલો હેલો જતો હતો ભેગો. પછી એને જોયું, ફરીથી પૂછ્યું, હાંજ પડી જાય તો મારે બપોર સુધીમાં પહોંચવું છે, એટલે જરા ચાલવામાં ઝડપ કરી. અને પૂછ્યું કે હવે? તો કે બસ જો ચાલવાનું હોઈશ ને તો કલાકમાં હમણાં પહોંચી જશું, પણ તારે ચાલવું ને ઊભું રહેવું ને વાતો કરવી ને ભાતા ખાવા બેહવું ને તારા જો આ લખણ હોય તો તું પહોંચે એવું મને લાગ્યું નહીં. તો કે પેલા કેમ ન કીધું? તો પેલા મને એવું લાગ્યું કે તારી ચાલવાની દાનત નથી, જાણવાની દાનત છે, ચાલવાની નથી. એમ લોકોને ધર્મ જાણવાની દાનત છે કે મોક્ષ માર્ગ શું છે. શ્રીમદ રાજચંદ્ર શું કહે છે? ચાલવું છે એ રસ્તે. શ્રીમદ રાજચંદ્ર તો ઘણું કહે છે. જો મોક્ષ માર્ગ ચાલવું હોય તો એ જર્ની 2000 માઇલ્સ બિગિન્સ વિથ એ ફર્સ્ટ સ્ટેપ. 1000 માઇલની યાત્રાનો પ્રારંભ શેમાંથી થાય? પેલું પગલું ભરે. તો પગલું ન ભરે તો કેટલા માઇલ છે, કિલોમીટર કેટલા થાય? આ રસ્તે જાય તો કેટલા થાય, આ રસ્તે જાય તો કેટલા? પણ તારે હલવું છે ના, એ તો અત્યારે બધી માહિતી લેવા બેઠો છે, જાણકારી એને જોઈ છે. જ્ઞાની કહે છે કે સમજી લેજો, જીવને સાધક જીવ જ્યારે, જિજ્ઞાસુ જીવ જ્યારે સાધક આત્મારથી બને છે ત્યારે જ એનો માર્ગ કપાય છે, અને ત્યારે જ એના માર્ગનું જ્ઞાન જે ઉપલબ્ધ થાય એનો કોઈને કોઈ હેતુ સરે છે. સાધે જન્મ સાધે તે મુક્તિ લે, અથવા કયો માર્ગ આ સાધશે જન્મ તે એના અલ્પ. શિષ્યને કહે છે કે વાહ શિષ્ય, સટપદેના સટ પ્રશ્ન તે પૂછા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિરધાર. હે શિષ્ય, તે 6 પદના પ્રશ્નો વિચાર કરીને પૂછ્યા છે, અને તે પદની સર્વાંગતામાં મોક્ષ માર્ગ છે એમ નિશ્ચય કર, અર્થાત એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉઠાપતા મોક્ષ માર્ગ સિદ્ધ થતો નથી. આ શિષ્યની કેવી મહાનતા! આ ગુરુએ સર્ટિફિકેટ આપ્યું કે સટપદના સટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર. તે તો અંતર વિચારથી આ પદ પૂછ્યા, બહુ મહત્વના પૂછ્યા, ખૂબ સુંદર રીતે પૂછ્યા છે, અવિચારથી નથી પૂછ્યા, જાણવા ખાતર માત્ર પ્રશ્નો નથી પૂછ્યા. પોતાનું ડાપણ બતાવવા માટે ઘણા પ્રશ્નો આપણે પૂછતા હોઈએ છીએ, આપણું જ્ઞાન બતાવવા માટે પ્રશ્ન પૂછતા હોય છે, અને કા સામાને માપવા માટે પ્રશ્ન પૂછતા હોય છે. પ્રાય જગતના જીવો માપવાનો ધંધો કરે છે, પામવાનો ઓછો કરે છે. એને કોઈની પાસેથી પામવું નથી, પણ એને બધાને માપવા છે. ભાઈ, માપવાનો માર્ગ છોડી દે, પામવાનો માર્ગ ગ્રહણ કરો. અહીંયા આત્મસિદ્ધિના ગુરુ એ શિષ્યને કહે છે કે સટપદના સટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર. હે શિષ્ય, તે તો અંતર વિચાર કર્યો છે, પૂરેપૂરી જિજ્ઞાસાથી, સમજવાના હેતુથી, એવા ભાવ સાથે તે પૂછ્યું છે, એને જ શાસ્ત્રકારોએ આશંકા કીધી છે. હાલતા ને ચાલતા શંકા થાય એ તો બુદ્ધિવાદનું લક્ષણ છે, એ તો તર્કનું લક્ષણ છે. પણ શંકા થયા પછી એને સમજવાનો હેતુ અને એમાં જિજ્ઞાસા જાગૃત કરવી અને એમાં પૃચ્છના કરવી, સદગુરુને જ્ઞાનીને જેણે વાત કીધી હોય કે પ્રભુ આપે આ કહ્યું છે પણ મને આની અંદરથી આ પ્રકારનું સમજાય છે, અથવા તો આ વાત આ રીતે બેસતી નથી, મને સમાધાન આપશો. આવી અંતરની જિજ્ઞાસા, સમજવાનો હેતુ, યથાર્થ રૂપની અંદર જ્ઞાનની પ્રાપ્તિ કરવાની સદિચ્છા, એને જ્ઞાની પુરુષોએ આશંકા કીધી. શંકાની સાથે બીજો શબ્દ મૂક્યો, આશંકા. ભાવ સહિત સમજવાના હેતુથી જે પૃચ્છા કરે છે તે આશંકા છે. તે આ રીતે પૂછ્યું છે, બહુ સરસ પૂછ્યું છે. પણ હવે આ છ પદની સર્વાંગતાથી તું મોક્ષ માર્ગ નિર્ધાર કરજે. તે પ્રશ્ન કેટલા પૂછ્યા? છ. છ પદ સંબંધી પૂછ્યા છે, પણ હવે છ પદના જે પ્રશ્નના સમાધાન તને પ્રાપ્ત થયા છે એનો સંપૂર્ણપણે એકબીજાના અવિરોધપણે, એકને પણ છોડ્યા વિના સમગ્રપણે કોઈ પણ પદની ઉત્થાપના કરીશમાં. આત્મા છે બસ માન્ય, એની ઉથાપના હવે થાય નહીં. આત્મા નિત્ય છે, પણ એ દેહ બદલે છે ને, આ કરે છે ને તે કરે છે, દ્રવ્યથી આ આત્મા નિત્ય છે. તો ચાર ગતિ તમે કીધી ને, પર્યાયથી પલટાય છે, દ્રવ્યથી નિત્ય છે. હર કોઈ પરિસ્થિતિમાં આત્મા નિત્ય છે, દેહ બદલાય તો પણ નિત્ય છે, ગતિ બદલાય તો પણ નિત્ય છે, નામ બદલાય તો પણ નિત્ય છે, ગોત્ર બદલાય તો પણ નિત્ય છે. હર કોઈ પરિસ્થિતિની અંદર સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, નિત્ય છે. ક્યાંય વિરોધ ઉત્પન્ન કરીશમાં, ક્યાંય વિકલ્પ ઉત્પન્ન કરીશમાં, એકાદા પદને કોઈ તર્કથી એનું ઉત્થાપન કરીશમાં, મત આવશે બીજા જગતના દર્શનના અને કહેશે કે આ વસ્તુ ક્ષણિક છે, આ તો ક્ષણમાં ઉત્પન્ન થાય, ક્ષણમાં ચાલી જાય, આ તો ચિત્તનો સંસ્કાર છે, વાસના હોય તો ચાલુ રહીએ, નહીતર પછી બંધ થઈ જાય, માટે વાસના રહીત ગયો એને પછી આત્મતત્વ જેવું કોઈ દુનિયામાં અસ્તિત્વ જ નથી, અને એવું કંઈ છે જ નહીં દુનિયામાં, નો એન્ટિટી એટ ઓલ, તારું એક્ઝિસ્ટન્સ જ નથી, જે એક્ઝિસ્ટન્સ છે આભાસી છે, ઇટ્સ નોટ રિયલ. આવી પ્રકારની કંઈક શંકા, કંઈક પ્રકારના વિકલ્પ આવશે. શિષ્યને કહે છે કે તે આ વાત સમજી લીધી છે, પ્રશ્ન તો તે બહુ વિચારપૂર્વક કર્યા છે, અને મેં જે સમાધાન આપ્યું છે, સદગુરુએ જે બોધમાં સમાધાન આપ્યું છે, એમાં તું કોઈ પણ રીતે બધા જ પદનો સર્વાંગતાથી એની શ્રદ્ધા કરજે. એકય પદને ઉઠાવીશમાં, આત્મા કર્મનો કરતા છે, આત્મા કંઈ કરી શકતો જ નથી, ડાપણ કરીશમાં તારું. આત્મા કર્મનો કરતા છે, જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, પેલા સમજી રાખ કે આ કર્મ ચેતન ન કરે તો થાય નહીં.